5 गोकुर, 25 गोकुर, तमाम हाथी घोड़ा खणन खणन करता हीरा माणिक जड़ेला सोनानी चौपाट पर पासा फेंकाया, पण दाव खलास महाराजा युधिष्ठिर हारी गया। तेओ आगर वध्या, कई फिकर नहीं, आखो राजभंडार पासा फेंकाया, पण गांधार देशनो राजा शकुनी बड़ो खिलाड़ी हतो, एने महाराजा युधिष्ठिर ने हार आपी, छत्ता हार्यो जुगारी बमणू रमे एम तेमणे रमत आगर चलावी। आखी सेना इंद्रप्रस्थ, हूँ पोते मारा भाईओ छत्ता हार उपर हार, पण जेम हार थती गई तेम महाराजा वधु खिलता गया। अरे राणी द्रौपदी बस छेल्लो पासो फेंकायो, जो आ आमा जीती जाए तो बधु पाछू मली जाए एम आशा हती, पण आशा निराशा थई, महाराजा बधु हारी बैठा। तरत ज दुर्योधने बूम पाड़ी, दुशासन जा द्रौपदी ने हमणा ने हमणा हाजर कर, एने करेलू अपमान हजी मने साली रह्यू छे। दुशासन अंतःपुर में द्रौपदी ने पकड़ी ने लावा माटे गयो। पांचे पांडवों भीष्म पिताह महात्मा विदुर गुरु द्रोण आचार्य कृप बधा नीचे मोढ़े बैसी रहा। जो जोता में दुशासन द्रौपदी ने अस्तव्यस्त दशा में घसड़ी लाव्यो। महाराणी द्रौपदी नो कारो ब्रह्मर चोटलो छूटो हवा में उड़तो हतो, एनु सुंदर शरीर क्रोध में ध्रुजी रह्यु हतु, रूपारी आँखों माथी अंगारा वरसता हता। एने राजसभा में दाखल थता ज त्राड़ मारी, राजधुरंधरो इंद्रप्रस्थनी महाराणी नो अपमान थई रह्यु छे, कौन कहे छे कि तू इंद्रप्रस्थनी महाराणी छे, कदाच महाराणी हवे तो गई कालनी, आजे तो तू अमारी दासी छे। महाराजा युधिष्ठिर तमने बधाने जुगार में हारी चूक्या छे। दुर्योधन फुलातो फुलातो वात करवा लाग्यो, भले हूँ महाराणी न होऊं पण एक स्त्री तो छू ने, राजसभा में एक अबरानी बेइज्जती करता तमने राजाओं ने शरम नहीं आती? द्रौपदीए खूब ऊंचा अवाजे प्रश्न कर्यो। बहु डाई न था, राणी पदनो गुमान भूली जा, पांडव तमे राजवंशी ने योग्य धारण करेला वस्त्र काढ़ी नाखो। द्रौपदी तू पण तारू चोर उतारी नाख। दुर्योधन मूर्खो ना था, मैं एक ज वस्त्र धारण करेलू छे, कई परवा नहीं, मारो हुकम छे काढ़ी नाख। पण द्रौपदी एक सिंहण ने छाजती छटाथी राजसभा वच्चे उभी रही, एना नेत्रों में एवं भयंकर तेज चमकतु हतु के कोई पासे जवानी पण हिम्मत न करी सके। छता दुर्योधन तो खुमारी में हतो, एने बूम मारी, दुशासन केम आगो उभो छे, जा ए चीबावली नु वस्त्र खेंची नाख। भीष्म अने द्रोण जेवा नीतिमान महारथीओ चुपचाप बैठा हता। प्रजाना पाप पुण्यनो इंसाफ करनार आखू कचेरी मंडर मो विकासी जोई रह्यु हतु। कोईनामां आ अधर्म सामे आंगरी चिंधवानी पण हिम्मत नहोती। दुर्योधननी आज्ञा थता दुशासन आगर वध्यो अने राणी द्रौपदीना वस्त्रोने छेड़ो पकड़्यो। एज वखते विफ्रेली वागणनी जेम हुंकार करती द्रौपदी बोली, खबरदार दुशासन, त्यां ज ऊभो रहेजे, दुनियानु डापण अने नीतिनो इजारो लई बैठेला भीष्म अने द्रोण जेवा जारे कंई करी सकता नथी त्यारे एक अबरा शू करी सके छे, तेनो परिचय करीजो। द्रौपदीनो सुंदर सोटी जेवो देह चट्टार थई गयो, हाथनी नाजुक मुठ्ठीओ गुस्सामां वरी गई, अने दुशासन सामे डोरा घुरकावती ए जोई रही। दुशासननी ताकात नहोती के एक डग आगर वधी सके, एने चीस पाड़ी, मोटा भाई कपड़ू खेंचू छू, छता जाने पूरुज थतु नथी, मारा थी ए नहीं बने, एने आँखों डाबी दीधी। द्रौपदी ऊंचा अवाजे सभा ने कहवा माड्यू, राजधुरंधरो સમજી લો કે જ્યારે બહેનને બેટી ગણાતી નારીઓની આબરૂ ભીષ્મ અને દ્રોણ જેવાની હયાતીમાં લૂંટાય ત્યારે ભારત વર્ષની આબરૂ હવે રાખી નહીં રહે. ક્ષત્રિયો પેટ ખાતર સિંહાસનોના ગુલામ બન્યા ત્યારે માની લો કે સત્યનાશના પડઘા નજીકમાં છે. તમારે પાપે અને અધર્મે ભારતનું નિકંદન નીકળશે, ક્ષત્રિય વટ નાશ પામશે. તમારા ભાગ્યના ઉજરા સૂર્ય પાછળ મને તો અમાવસ્યાના અંધારા વિટરાતા જણાય છે. હું તમને સૌને વિદુરને ભીષ્મ જેવાને પ્રશ્ન કરું છું કે યુધિષ્ઠિર જીતાયા તે પહેલાં તેઓ મને હાર્યા કે તે પછી? રાણી દ્રૌપદીના આ પ્રશ્નનો જવાબ કોઈ વારી ન શક્યો, પણ દુર્યોધન સવાલ જવાબ સાંભળવા તૈયાર નહોતો. બસ બહુ થયું, સત્યની પૂંછડી તું મારી દાસી છે, આવ અહીં બેસ. દુર્યોધને સાથર ઉગાડો કરવાની ચેષ્ટા કરતા કહ્યું. રાણી દ્રૌપદીને રૂવે રૂવે પોતાના અપમાનથી ક્રોધ વ્યાપી ગયો. હા દુર્યોધન, પાંચ પાંચ પતિએ પણ જ્યારે હું અનાજ છું ત્યારે જ આ શબ્દ સાંભળી રહી છું ને, પણ તેમાં કોઈને શું કહું? વખત જ ભયંકર ચાલ્યો આવે છે, નહીં તો આ અર્જુન અને આ ભીમ, આ સહદેવ અને આ નકુર પણ એટલી વારમાં એકદમ સિંહ ગર્જના થતી હોય એવો અવાજ સંભળાયો. ભીમ કૂદીને સભામાં વચ્ચે દોડી આવ્યો. એ વિકરાળ રીતે બોલવા લાગ્યો, સભાજનો સાંભળી લો, હું ભીમ પ્રતિજ્ઞા કરું છું કે દ્રૌપદીના કેસ ખેંચનાર દુશાસનના લોહીથી જ એ છૂટી વેણી ગૂંથીશ અને આ જ ગદા વડે દુર્યોધનના સાથર ચીરી નાખીશ, ત્યારે દ્રૌપદીના અપમાનનો પૂરેપૂરો બદલો લેવાશે. આખી સભા ચૂપ બની ગઈ. કોઈને શું બોલવું તેની જરાય સમજ ન પડી. આ જ વખતે કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રના વિજયથી ફૂલાતા ચાલ્યા આવતા હતા. પાછળ પવિત્ર સતી ગાંધારી પણ આવતા હતા. એમણે આ શબ્દો સાંભળ્યા. તેમને લાગ્યું કે પુત્રોએ દ્રૌપદીને છંછેડીને ખોટું કર્યું. તેમણે તરત જ સૌને ઠપકો આપતા દ્રૌપદીને ખોરામાં બેસાડી ખૂબ આશ્વાસન આપ્યું. તેમજ દ્રૌપદીને ખુશ કરવા તેમણે દાસ બનેલા પાંડવોને છૂટા કર્યા અને સભા બરખાસ્ત કરી. સૌ નીચે મોએ સભામાંથી વિદાય થયા. દુર્યોધન પણ પોતાની બાજી બગડેલી જોઈ હાથ પછાડતો પોતાના અંતઃપુરમાં ચાલ્યો ગયો. મહારાણી દ્રૌપદીનું મૂળ નામ કૃષ્ણકુમારી પાંચાલના રાજા દ્રુપદના તેઓ પુત્રી હતા. પાંચાલનો રાજા દ્રુપદ એક બરિયા રાજા હતો, પણ તેને કંઈ સંતાન નહોતું. પરંતુ તેને એની જરા પણ ચિંતા નહોતી. તેઓ શાંતિથી પ્રજાનું પાલન કરતા હતા. પણ એટલામાં ઋષિ ભરતરાજના પુત્ર દ્રોણે તેમનું અપમાન કર્યું. આ વાતે દ્રુપદના હૃદય ઉપર બહુ ગંભીર અસર કરી ને તેઓ વેર લેવાનો લાગ શોધવા લાગ્યા. ઋષિ ભરતરાજ અને રાજા દ્રુપદના પિતા કૃષક બહુ ગાઢ મિત્રો હતા. દ્રુપદ તેમની પાસેથી જ વિદ્યા શીખ્યો હતો. તેમજ બાળપણમાં દ્રોણને અને દ્રુપદને સાથે જ અભ્યાસ કર્યો હતો અને સાથે જ નિશાનબાજીઓ ખેલી હતી. ઋષિ ભરતરાજ અને રાજા પૃષક ગુજરી ગયા અને એક એવો કડવો પ્રસંગ બની ગયો કે રાજા દ્રુપદને ઋષિ દ્રોણ વચ્ચે વેર બંધાયો. આ પછી દ્રોણ તો કૌરવ પાંડવોના ગુરુ બન્યા, એમને મોટી ઓથ મળી અને રાજા દ્રુપદને બદલો લેવાની તક ન સાંપડી. રાજા દ્રુપદની ઉંમર વધવા લાગી અને જ્યારે વેરનો કોઈ માર્ગ ન મળ્યો ત્યારે ચિંતાતુર થવા લાગ્યા. પોતે કાલે ગુજરી જાય તો પાછળ કોણ વેર લે? આ વિચાર આવતા તેઓ પુત્ર પ્રાપ્તિ માટે પ્રસિદ્ધ ઋષિ યાજ પાસે ગયા અને દ્રોણ પાસેથી પોતાના વેરનો બદલો લે એવા પુત્રની માગણી કરી. ઋષિરાજે એક મોટો યજ્ઞ કરાવ્યો અને પરિણામે તેમને એક પુત્ર અને પુત્રી થયા. પુત્રનું નામ દૃષ્ટદ્યુમ્ન રાખ્યું. અને પુત્રીનું નામ કૃષ્ણા રાખ્યું. આ કૃષ્ણ તે જ દ્રૌપદી, દ્રુપદ પુત્રી એટલે દ્રૌપદી. આ ભાઈ બહેનની જોડલી અનેરી હતી, તેમના મુખની કાંતિ સુંદર હતી, તેમજ બંને રૂપગુણમાં પણ સરખા હતા. કૃષ્ણના શરીરનો રંગ નીલમણીની જેમ શ્યામ પ્રભાવવાળો હતો. એનું સુંદર અને ઘાટીલું શરીર અત્યંત મનોહર હતું. એના રૂપ પાસે ભલભલી રાણીઓ ઝંખવાઈ જતી. કૃષ્ણ અને ધૃષ્ટદ્યુમ્નને રાજા દ્રુપદે ખૂબ કાળજી અને જતનથી ઉછેરવા માંડ્યા, દરેક જાતની વિદ્યાઓ શીખવી. આ ઉપરાંત શસ્ત્ર વિદ્યા અને બીજી અનેક કળાઓ પણ શીખવી. કૃષ્ણ હતી તો પુત્રી, પણ દ્રુપદ એના ગુણ જોઈને પુત્ર કરતાં પણ સવાઈ માનતા હતા. કૃષ્ણ હસતી ખેલતી મોટી થવા લાગી. માતા પિતા પણ એને વધતી જોઈને ચિંતા કરવા લાગ્યા. કૃષ્ણને યોગ્ય વર શોધવો બહુ કઠિન હતું. આખરે બહુ વિચાર પછી એમણે સ્વયંવર રચ્યો અને એમાં દેશ દેશના રાજાઓને તેડાવ્યા. આ સ્વયંવરમાં મત્સ્યવેદ નામની નિશાનબાજી પરીક્ષા ગોઠવી હતી. તેમાં એક ઊંચા થાંભલા ઉપર ચક્કર ચક્કર ફરતા એક ચક્રની પાછળ સોનાની માછલી ગોઠવી હતી અને નીચે પાણીથી ભરેલું વાસણ ગોઠવ્યું હતું. એ પાણીમાં ઉપરની માછલીનો પડછાયો પડતો હતો. એ પડછાયો જોઈ જે ઉપરની માછલીની આંખ વીધી નાખે તેને દ્રૌપદી વરવાની હતી. દ્રૌપદીની સુંદરતા અને કરાકુશળતા સાંભળી ઘણા રાજાઓ આવ્યા હતા. એમાં મથુરાપતિ, વિરાટપતિ, નંદીપુરનો રાજા શૈલ્ય, ચેદી દેશનો રાજા શિશુપાલ તથા કૌરવ પણ હાજર હતા. વારાફરતી રાજાઓ આવવા લાગ્યા અને નિશાન વિંધવા મહેનત કરવા લાગ્યા, પણ બધા નિષ્ફળ નીવડ્યા. આમ કરતાં રાજા શિશુપાલના ગોઠણ ભાંગી ગયા અને બીજાઓને પણ ઘટતી વધતી ઈજા પહોંચી. આ વખતે કૌરવોની પાસે રહેલો સારથી પુત્ર કર્ણ મત્સ્યવેદ કરવા ઊભો થયો, પણ તરત જ એ રાજા નથી એમ કહી બેસાડી દેવામાં આવ્યો. આ વખતે દુર્યોધને કર્ણને અંગરક્ષકની પદવી આપી હતી. કર્ણ મહાબર્યો હતો, પણ એ નિશાન તોડે તે પહેલાં જ દ્રૌપદીએ કહી દીધું કે એ સુતપુત્ર સાથે હું નહીં પરણું. આ વખતે હસ્તિનાપુરના રાજા પાંડુના 5 પુત્રો દુર્યોધનની સતામણીથી આ તરફ છુપા વેશે ફરતા ફરતા આવી પહોંચ્યા હતા. તેઓ બ્રાહ્મણના વેશમાં હતા. જ્યારે બધા રાજાઓ નિષ્ફળ નીવડ્યા ત્યારે બ્રાહ્મણના વેશમાં રહેલો અર્જુન આગળ આવ્યો અને તેણે મત્સ્યવેદ કર્યો. રાજાઓ આ બ્રાહ્મણને રાજકુમરી લઈ જતો જોઈ લડવા ઊભા થયા, પણ અર્જુને થોડી વારમાં સૌને હંફાવી દીધા. દ્રૌપદીએ અર્જુનના ગળામાં વરમારા આરોપી, પણ ત્યાં પ્રશ્ન એ થયો કે એ કોની પત્ની થાય. આખરે વેદવ્યાસે તેને 5ની પત્ની તરીકે સ્વીકારી. આમ દ્રૌપદી એકને બદલે 5ને પરણી. તે એક ચિત્તથી અને સમાનતાથી સૌની સેવા ભક્તિ કરવા લાગી. રાજા દ્રુપદની પુત્રીના લગ્ન પાંડવો સાથે થયા છે એમ જ્યારે પ્રસિદ્ધ થયું ત્યારે રાજા ધૃતરાષ્ટ્રે તેમને હસ્તિનાપુર બોલાવ્યા અને રાજ્યમાંથી તેમનો ભાગ કાઢી આપ્યો. પાંડવોએ ઇન્દ્રપ્રસ્થમાં પોતાની રાજધાની રાખી. અહીં તેમણે એક વખતના પ્રસિદ્ધ કારીગર મહી દાનવ પાસે રાજમહેલો બનાવડાવ્યા. આ રાજમહેલો એવા તો સુંદર બન્યા કે જોઈને માણસ અજાયબ થઈ જાય. જ્યાં પાણી દેખાતું હોય ત્યાં જમીન હોય અને જ્યાં સાફ જમીન દેખાય ત્યાં પાણી હોય. આ વખતે મહારાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો અને દેશ દેશથી રાજાઓને નોતર્યા. દુર્યોધન પણ તેમાં ભાગ લેવા આવ્યો, પણ મહેલમાં જતી વખતે પાણી અને જમીનની ભૂલભુલામણીમાં એ છેતરાયો. દ્રૌપદીએ તેમજ બધાએ તેની મસ્કરી કરી. આ મસ્કરીથી તેને હાડોહાડ ક્રોધ વ્યાપી ગયો અને આ અપમાનનો બદલો લેવાનો નિશ્ચય કર્યો. આ વખતે ધ્રુત નામે જુગાર પ્રચલિત હતો. ગાંધારનો રાજા શકુની આ કરામાં પાવરતો હતો. ભલભલા રાજાઓને આજ સુધીમાં એણે ભૂ પીવરાવ્યું હતું. મહારાજા યુધિષ્ઠિર પણ આ રમતના રશિયા હતા. રાજા શકુની દુર્યોધનનો મામો ને તેનો હિતસ્વી હતો. દુર્યોધને તેનો લાભ લેવાનો નિશ્ચય કરીને મહારાજા યુધિષ્ઠિરને ઇન્દ્રપ્રસ્થથી ધ્રુત રમવા માટે બોલાવ્યા. મહારાજા યુધિષ્ઠિર આવ્યા પણ તેઓ શકુની પાસે જીતી ન શક્યા. છતાં હોડે ચડતા રાજપાટ તેમજ પોતાની જાત અને રાણી દ્રૌપદી સુદ્ધાને શરતમાં મૂક્યા. દુર્યોધનને આ લાગ સરસ મળ્યો અને તેણે રાણી દ્રૌપદીની બેઇજ્જતી કરવાનો પ્રયત્ન કર્યો. આ વખતે ધૃતરાષ્ટ્ર અને ગંધારી આવી જતાં બધું અડધે રહ્યું. મહારાજા યુધિષ્ઠિર તો પોતાના સરળ સ્વભાવ પ્રમાણે બધું ભૂલી ગયા, પણ દુર્યોધન નહોતો ભૂલ્યો. એની ક્રોધ જ્વરાઓ વધુ પ્રગટિ નીકળી હતી. થોડા વખત પછી ધ્રુત માટે એણે ફરી કહેર મોકલ્યું. મહારાજા યુધિષ્ઠિરને લાગ્યું કે જો આમંત્રણ ન સ્વીકારું તો ડરપોક ગણાવ. તેઓ રમવા ગયા પણ હાર્યા અને શરત મુજબ રાજપાટ છોડી 12 વર્ષ વનમાં રહેવા માટે અને 13મું વર્ષ છુપી રીતે રહેવા માટે ઇન્દ્રપ્રસ્થનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. રાણી દ્રૌપદી પણ સાથે ચાલી. ભયંકર જંગલો, બિહામણી ગુફાઓ, વિકટ રસ્તાઓ, ઊંડી ઊંડી ખીણો અને ભયંકર અવાજે વહેતા ઝરણાઓ, આ બધામાં થઈને રસ્તો કરતા પાંડવો વનવાસના દિવસો પૂરા કરતા હતા. વનફર ખાઈને અને વચમાં આવતા ઝરાનું પાણી પીને પેટની ક્ષુધા શાંત કરતા હતા. રાતવાસા માટે કદી કોઈ સાધુ મુનિનો આશ્રમ મળી જતો તો ત્યાં ન મળે તો રસ્તા વચ્ચે એકાદ ઝાડની નીચે આખી રાત પડ્યા રહેતા. વલકલોના વસ્ત્રો અને જટા બાંધવા માટે વડવાઈની શાખાઓ જ મળતી. આમ ને આમ વર્ષો ઉપર વીતે જતા હતા. 5 પાંડવોની સાથે રાણી દ્રૌપદી પણ વનવાસ સેવતી હતી. રાજમહેલમાં પુષ્પોની સહેજમાં સુતેલી રાણીને વનવાસના દુઃખો જરાય સતાવતા નહીં. એ જંગલોમાં પણ 5ે પતિની તનમનથી સેવા કરતી અને તેમની દરેક જરૂરિયાત ઉપર નજર રાખતી. પાંડવો ઘણીવાર આવી કોમર કરી જેવી દ્રૌપદીને વધુ મહેનત કરવા ના પાડતા, પણ પતિવ્રતા દ્રૌપદી કેમ માને? એક વીર ક્ષત્રિયાણીને સાજે એ રીતે તે બધા દુઃખો સહન કરતી. એક દિવસ તેઓ ફરતા ફરતા કામ્યક વનમાં આવી પહોંચ્યા. અહીં ધૌમ્ય મુનિનો સુંદર આશ્રમ વસેલો હતો. એ આશ્રમની ચારે તરફ સુંદર વૃક્ષો વિંટરાઈ વર્યા હતા અને નાના નાના ઝરણા નાદ કરતા વહ્યા જતા હતા. હરણ અને સસલા નિર્ભય રીતે ચારો ચરતા ગેલ કરતા હતા. ઋષિના આસન પાસે કબૂતર, મોર અને પોપટ વગેરે પક્ષીઓ ફર્યા કરતા. આ સુંદરતાથી આકર્ષાઈ પાંડવો થોડા દિવસો માટે અહીં રોકાયા. આ વખતે દ્વારકાથી યાદવોના આગેવાન શ્રીકૃષ્ણ પાંડવોની ખબર લેવા આશ્રમમાં આવ્યા. સાથે તેમના પટરાણી સત્યભામાજીને લેતા આવ્યા હતા. પટરાણી સત્યભામાજીએ 5ે ભાઈઓ અને દ્રૌપદી ઉપર અત્યંત ચાહ જોઈને પ્રશ્ન કર્યો. રાણી, તમારા પતિઓ ઉપર તમે કંઈ વશીકરણ કર્યું છે? આ વખતે દ્રૌપદીએ હસીને જવાબ આપ્યો, બહેન, નિર્દોષ ભાવે સેવા કરતા આખું જગત વશ થાય છે. આની આગળ વશીકરણ એ તો વહેમ માત્ર છે. જોકે આ કાળ દરમિયાન પાંડવોએ બીજી કેટલીક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, તેમજ તે સ્ત્રીઓથી તેમને પુત્ર પણ ઉત્પન્ન થયા હતા. છતાં દ્રૌપદીના મનમાં જરા પણ ઓછું નહોતું આવ્યું, તેમજ તેની ઉદારતા કે હસમુખપણામાં કંઈ ફેર નહોતો પડ્યો. આ કારણે પાંડવોની ચાહ પણ દિન પ્રતિદિન વધતી જતી હતી. આ વખતે સિંધુ દેશનો બળવાન રાજા જયદ્રથ આ તરફ શિકારે નીકળી આવ્યો. અહીં તેણે વનના રહેવાસીઓ પાસેથી પાંડવો અને તેની પત્નીના સમાચાર સાંભળ્યા. રાજા જયદ્રથ કૃષ્ણ કુમારીના રૂપ ઉપર મોહિત હતો, પણ સ્વયંવરમાં હાર મળવાથી એના મનમાં ત્યારનો ઘા રહી ગયો હતો. આ સમાચાર સાંભળતા પેલો ઘા તાજો થયો અને એણે દ્રૌપદીને ઉઠાવવાનો વિચાર કર્યો. એક વખત જ્યારે પાંડવો શિકારે ગયા હતા અને બધા ઋષિમુનિ પોતાની ક્રિયાઓમાં લીન હતા, ત્યારે રાજા જયદ્રથ દ્રૌપદીની સામે જઈને ઊભો રહ્યો. એણે ધીરેથી વાતચીત શરૂ કરી. સુંદરી, આટલા દુબરા પાતરા કેમ થઈ ગયા છો? તમારે તો રાજમહેલમાં વસવાનું હોય કે આવા બિહામણા જંગલોમાં? રાજા, મનુષ્ય ધારે તો મહેલમાં અને જંગલમાં સરખી રીતે રહી શકે છે. રાણી, ખોટો બચાવ ન કરો. આ કાયા ઉપર કેટલી કારાસ કેમ ઢરી છે? હું તો પહેલેથી માનું છું કે તમે સ્વયંવરમાં જ ભૂલ્યા. શું ભૂલી જયદ્રથ? દ્રૌપદી ગુસ્સામાં બોલી. ના, થસોમાં રાણી, પતિની પસંદગીમાં તમે ભૂલ્યા છો એમ કહું છું, છતાં હજી ભૂલ સુધરી શકે તેમ છે. જયદ્રથે માર્મિક રીતે હસતા કહ્યું અને તેને લઈ જવાની કોશિશ કરી. પ્રથમ તો તેને સમજાવી અને મોટી લાલચો આપી, પણ જ્યારે તે લાલચને વશ ન થઈ ત્યારે તેને ઉઠાવીને ચાલ્યો. માર્ગમાં દ્રૌપદી એક વીર નારીની જેમ સામનો કરતી રહી. એટલામાં પાંડવો આવી પહોંચતા તે રાજા નાસી છૂટ્યો. આવા એક નહીં પણ અનેક સંકટો સહેતા 12 વર્ષ પૂરા થયા. હવે 13મા વર્ષમાં છુપી રીતે રહેવાનું હતું. જો કૌરવોને તેમની ભાર પડી જાય તો બીજા 12 વર્ષ વધારે વનવાસ સહેવો પડે એ શરત હતી. આ માટે સૌએ વિરાટનગરમાં એ વર્ષ ધારવાનો નિશ્ચય કર્યો. આ ગામ બહાર પોતાના હથિયાર અને વનવાસના વક્કલો એક ખીજડાની ઊંચી ડારે છુપાવી જુદો જુદો વેશ ધારણ કર્યો. 5 પાંડવો અને દ્રૌપદી જુદા જુદા નામ સાથે જુદા જુદા કામ માટે રાજમહેલમાં નોકરીએ રહ્યા. દ્રૌપદીએ પોતાનું નામ સૈરંદ્રી રાખ્યું. રાણી દ્રૌપદી દાસી સૈરંદ્રી બની, પણ કંઈ રાણીપદમાં રૂપ અને ગુણ છુપાય? કુદરતે આપેલી સુંદરતામાં કંઈ પરિવર્તન કરી શકાય? જેના માટે જીવનમાં એક ધારી આફતોની સજા થવાનું નિર્માયું હોય એને શાંતિ ક્યાંથી મળે? વિરાટનગરના રાજાનો સારો કિચક દ્રૌપદી ઉપર મોહ પામ્યો અને તેને સતાવવા લાગ્યો. દ્રૌપદીને બંને તરફ આફત હતી. વધુ દમાદમ થતાં ખુલ્લા પડી જવાનો ડર હતો અને બીજી બાજુ રક્ષાનો પ્રશ્ન ખડો હતો. રાણી અનેક રીતે યુક્તિ પ્રયુક્તિઓથી બચવા માંગતી, પણ એક દિવસ કિચકે હુમલો કર્યો. મહામહેનતે દ્રૌપદી આમાંથી બચી ગઈ, પણ એના મનમાં બહુ ઓછું આવ્યું. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. રસોઈયાનું કામ કરતો ભીમ આ વખતે ત્યાં આવી પહોંચ્યો. તેણે જોયું તો દ્રૌપદી ટપ ટપ આંસુ પાડી રહી હતી. ક્ષત્રિય તત્વની સાચી મૂર્તિ જેવો ભીમ ગુસ્સે થઈ ગયો. તેણે દ્રૌપદી પાસેથી બધી વાત જાણી લીધી. દ્રૌપદી હવે રડીશ નહીં. ભીમે નિશ્ચય કર્યો છે કે એ નરાધામનું લોહી પીવું. શાંત થા. દ્રૌપદી શાંત થા. ભીમે આશ્વાસન આપ્યું. આર્યપુત્ર, મારે ખાતર કશી ઉતાવળ કરશો નહીં, છતાં થઈ જઈશું તો પાછો વનવાસ સેવવો પડશે. આવા અપમાન કરતા વનવાસ વધુ કડવો નહીં લાગે? પોતાના સ્વજનને ખાતર ભીમ 1000 ઇન્દ્રપ્રસ્થને છોડી શકે છે, ભીમ ત્યાંથી ચાલ્યો ગયો અને તે રાત્રે તેણે દ્રૌપદી ઉપર હુમલો કરવા જતાં કિંચકનો ખૂન કર્યો. પણ વાત જુદી બની. આ ખૂનનો આરોપ દ્રૌપદી માથે આવ્યો. રાજાએ એને જીવથી સળગાવી દેવાનો હુકમ કર્યો. દ્રૌપદીને મુસ્કે ટાટ બાંધી સ્મશાને લઈ ચાલ્યા. પણ તેટલામાં ભીમભાઈ ત્યાં આવી પહોંચ્યા અને તેણે કેટલાયનો કચ્ચર ઘણ કાઢી નાખ્યો. દ્રૌપદીને છોડાવતા તેણે વિરાટના રાજાના ઘણા સારાઓનો નાશ કર્યો. આખરે 13 વર્ષનો વનવાસ પૂરો થયો અને પાંડવોએ દુર્યોધન પાસે રાજ્યમાંથી ભાગ આપવા કહેણ મોકલ્યું. દુર્યોધન જરા પણ ઢીલું મૂકવા તૈયાર નહોતો. એણે એક ટુકડો પણ જમીન આપવાની ઘસીને ના પાડી. મહારાજા યુધિષ્ઠિરને લાગ્યું કે કૌરવો સમજી જાય તો સારું, નાહક ભાઈ ભાઈના લોહી ન રેડાય. આથી શ્રીકૃષ્ણ વિષ્ટિ કરવા ગયા. પણ દુર્યોધન એકનો બે ન થયો. આખરે કુરુક્ષેત્ર પર મહાભારતનું યુદ્ધ મંડાણ. 18 અક્ષૌહિણી સેના રણે ચડી. એક દાડાનો સૂરજ આથમતા અસંખ્ય માનવીઓની કતલે આમ થઈ જવા લાગી. આવું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. ભીષ્મ, દ્રોણ, કર્ણ, જયદ્રથ, અભિમન્યુ, ઘટોરગચ ને તમામ કૌરવો ગામમાં આવી ગયા. પાંડવો જીત્યા અને હસ્તિપુરના તમામ સત્તા તેમના હાથમાં આવી. પણ આ વખતે એક કરુણ બનાવ બની ગયો. 18મા દિવસની રાતે જ્યારે યુદ્ધ બંધ પડ્યું અને પાંડવો વિજય થઈ નિરાતે સૂતા હતા ત્યારે ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામાએ રાત્રે અંધારામાં આવી દ્રૌપદીના 5 પુત્રોને તથા તેના ભાઈને મારી નાખ્યા. પ્રભાતમાં જ્યારે દ્રૌપદીએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેનું હૈયું ચિરાઈ ગયું. એ ઘવાયેલી વાઘણની જેમ હુંકારા કરતી ઊભી થઈ ગઈ અને એની આંખમાંથી એકે આંસુ ન પડ્યું. પણ એવી લાલ ઘૂમ બની ગઈ કે જાણે હોરી સરગી ઉઠી. દ્રૌપદી તેનો પીછો પકડવા તૈયાર થઈને બોલી, આહા દગાબાજ અશ્વત્થામા, તે બ્રાહ્મણ થઈને આ કારો કામ કર્યો. શા માટે મારા ફૂલ જેવા 5 પુત્રને ઊંઘમાં ને ઊંઘમાં હણી નાખ્યા? અરે, સાવધાન થવાની એક પર પણ ન દીધી. મારા ભાઈને તું એકલવાયો સમજી ગયો? પાંચાલની ગાદીને તે ઉજ્જડ કરી, પણ ફિકર નહીં હત્યારા. અશ્વત્થામા નાસજે, નસાય એટલું નાસજે, હું છેલ્લો હિસાબ ચૂકવવા આવી પહોંચું છું. આ વખતે ભીમ ત્યાં આવી પહોંચ્યો. એણે દ્રૌપદીનો ક્રોધમાં દેખી બધી હકીકત પૂછી. દ્રૌપદીએ હકીકત વર્ણવતા કહ્યું, વ્હાલા દુશાસનના રુધિરથી આ કેસ ગૂંથ્યા પછી અને દુર્યોધનો તે નાશ કર્યા પછી મન શાંત થયું હતું, પણ આજ પાછું અશાંત થઈ ગયું છે. અશ્વત્થામાને માર્યા સિવાય મારા જીવને કોઈ આશય નથી. ભીમ દ્રૌપદીને આશ્વાસન આપવા લાગ્યો કે એટલી વારમાં શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર અને અર્જુન આવી પહોંચ્યા. દ્રૌપદીએ તેમને પણ સંભળાવી દીધું કે તમે એને ગુરુપુત્ર સમજી માફ કરવા તૈયાર હશો, પણ હું તૈયાર નથી. ભલે તમે બેસી રહો, હું તે દુષ્ટની પાસેથી વેરનો પૂરેપૂરો બદલો લઈશ. આવા વચનો સાંભળી અર્જુન અને શ્રીકૃષ્ણ અશ્વત્થામાને પકડી લાવવા નીકળ્યા. જંગલની ભયંકર ઝાડીઓમાં છુપાયેલો અશ્વત્થામા ખૂબ મોટા યુદ્ધ પછી પકડાયો અને તેને મુસ્કેટાટ બાંધી દ્રૌપદીની સમક્ષ હાજર કર્યો.